बोले भरत धीर धरी भारी। बहुज गंभीर थई ने भरतजीए धीरज धारण करीने, कारण अत्यारे तो एक एवी समस्याना शोकमां छे के कोई निर्णय न लई शके। स्वाभाविक छे के आवेग के आवेश होय ने त्यारे माणसनी निर्णय शक्ति कुंठित थई जती होय छे। શું કરવું, ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ એને સૂજ ન પડે જયારે આપત્તિ આવી પડી હોય। અહીંયા તુલસીજી એ વાતનો નિર્દેશ કરે છે કેવી રીતે, કે બોલે ભરત ધીર ધરી ભારી, ખૂબ ધીરજ ધારણ કરીને, ખૂબ હિંમત કેળવીને, બાથ ભીડ કે ભીડીને, એવી હિંમત ભીડી છે, ધીર ધરી ભારી, ખૂબ જ ભારે હૈયે ધીરજ ધારણ કરીને, કેટલી ગંભીરતા હશે એનું આખું દર્શન આ શબ્દોમાં તુલસીજી આપણી પાસે બહુ સ્પષ્ટ કરી દીધું। જનકજી જેવા સસુર જ્ઞાની છે, ભરતજી જેવા પરમ ભક્ત અને ત્યાગી છે, અને ત્યાં આગળી જયારે આ નિર્ણયની ચર્ચાઓ થતી હોય ત્યારે કેટલું બધું મહત્વ હોય, એની કેટલી ગંભીરતા સમજાતી હોય, અને એ ગંભીરતાને સમજ્યા પછીથી ભરતજી ઉત્તર આપવા કંઈક બોલવા માટે તૈયાર થયા છે। બોલે ભરત ધીર ધરી, કેવી રીતે બોલ્યા છે, ઉતાવળ્યું નથી બોલી ગયા, બહુ શાંત ચિત્તથી, બહુ ધીરતાથી, ગંભીરતાથી, અને શબ્દો કેટલા વિનમ્રતા ભર્યા, અને વ્યવહાર જેને કહેવાય। જનક રાજાને પોતાના સસુરને કહ્યું, પ્રભુ આપ પ્રિય પિતા જેવા છો, આપ પૂજ્ય અમારા મારા દશરથ જેવા પૂજ્ય પિતા આપ છો। સસુરને કયું પદ આપ્યું, કયું સ્થાન આપ્યું, જમાઈએ, અને જમાઈને પોતાના મનને ગમતી વાત હોય અને જો સસુર કંઈક એનાથી વિરુદ્ધ કંઈક પોતાનું મંતવ્ય રજૂ કરે તો તમારે ઘેર પગ નહીં કૂજાવ। પણ વ્યવહારની અંદર ગંભીરતા ન હોય ને ત્યારે એવું છછરું, એવું અછકલું બોલી જાય ને પગલું લેવાઈ જાય। પણ બધી જ પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને કઈ નહીં, તમે કહ્યું છે ને આવતો રહીશ તમારે ત્યાં, કઈ ખોટું ના લગાડતા, ભલે તમે વડીલ છો કહ્યું છે ઘણી સારી વાત છે, પણ જરા હું વિચારી લઈશ। આ ધીર ધરી ભારી બોલે ભરત, અને ભરતજી બોલ્યા, પ્રભુ પ્રિય પૂજ્ય આપ પ્રિય છો, પૂજ્ય છો, પિતા સમાન છો, કુલગુરુ સમ, અને કુલગુરુ જેવા કુલગુરુ જે હિત ઈચ્છે છે। વશિષ્ઠની અંદર પણ વશિષ્ઠ મહારાજ પણ માટે પણ કહ્યું કે કુલગુરુ તો એથી પણ વધારે જ્ઞાની સમજુ છે, ધીરગંભીર છે, એટલે એમના સમાન વશિષ્ઠ સમાન તો કદાચ મા બાપે સ્વાર્થને વશ થઈને સાચી સલાહ ન આપે। કુલગુરુ જેવી જેવું માર્ગદર્શન મા બાપ પણ ન આપી શકે, સ્વાભાવિક છે, મા બાપ વ્યવહારુ છે, સંસારી છે, જ્યારે ઋષિ છે, તપસ્વી છે, ત્યાગી છે, જ્ઞાની છે, અંતર્મુખ છે। જે અંતર્મુખ વ્યક્તિ હોય ને એ કોઈ પણ સમસ્યાનો જવાબ આપતા બહુ ગંભીરતાથી શાંતિથી વિચાર કરીને તરત ઉતાવળું નહીં કહે, એટલે ધીર ધરી ભારી ને કહીને અને કહ્યું કે આપે જે સલાહ આપી છે અને વશિષ્ઠ મહારાજે આપને મારી પાસે મોકલ્યા છે એ તો મારું અહોભાગ્ય, અને એટલે સુધી કદાચ કુલગુરુ સુધી મા બાપ પણ ન પહોંચી શકે, અને એવા પ્રકારના ભાવથી આપે મને માર્ગદર્શન આપ્યું છે। કૌશિક અહીંયા ચિત્રકૂટ ઉપર જે સમાજ એકત્રિત થયો છે એ બધા જ કૌશિક એટલે વિશ્વામિત્ર વશિષ્ઠજી કેટલા બધા ઋષિઓનો તપસ્વીઓનો સમુદાય એકત્રિત થયો છે ભગવાનના સાનિધ્યમાં. વનવાસીઓ તરફથી બધા ઋષિઓ છે. અયોધ્યા અને જનકપુર તરફથી સચિવો છે અને જનક મહારાજ પોતે છે. આટલો મોટો સમાજ એકત્રિત થયું છે અને એને કહ્યું છે જ્ઞાન અંબુનિધિ, જ્ઞાનનો દરિયો મહાસાગર. આ બધા જે છે એ જ્ઞાનના મહાસાગર સમાન છે. અંબુનિધિ, અંબુ એટલે જલ અને જલનો ભંડાર એટલે સમુદ્ર. એમાં આપ આજુ આજે આપ પણ છો. જનક મહારાજને કહે છે કે આજના દિવસે જ્ઞાનના સમુદ્ર જેવા બધા ઋષિઓ સહિત આપ પણ ઉપસ્થિત છો અત્યારે અહીંયા. કારણ કે એક સમુદાય ભગવાન પણ છે ચિત્રકૂટ ઉપર, ભરતજી છે, ઋષિઓ છે, મહારાજ જનકજી છે. એટલે સમાજનો જે મોભી વર્ગ કહેવાય એ બધો જ ઉપસ્થિત છે. જેની પાસે સૂઝ છે, સમજ છે, દ્રષ્ટિ છે, એ જ સાચો માર્ગ બતાવી શકે. એટલે આપ બધા જ માર્ગદર્શક તો અહીંયા આગળ ઉપસ્થિત છો જ. જાની મોહી આપન, મને આપનો બાળક જાણીને. હું કઈ બહુ મોટો માણસ નથી. આમ તો કઈ કઈ માં દ્વારા મારા દશરથજી અયોધ્યાનું રાજ તો રાજા તરીકે ભરતજીને આપી દીધું છે. એક જોઈએ તો સંપૂર્ણ સત્તાધીશ અત્યારે ભરતજી છે, રાજા છે. પણ છતાંય વિનય વિવેક અને નિમ્રતાને સહેજ પણ આગી ખસવા દીધી નથી. હું તો આપનો શિશુ સેવક, હું તો આપનું નાનું બચ્ચું બાળક છું, આપનો સેવક છું. બાળક હોય તો સાચવું, પણ સેવક હોય તો હું તો સેવક છું. આટલે સુધી કહી દીધું. સેવક થવામાં જે આનંદ આવે છે ને, એવો આનંદ સ્વામી થવામાં નહીં આવે. સ્વામી સેવક મિલ રહે ને હો ગઈ આરંપાર. બસ આર પાર ઉતરવું હોય તો સેવક. સેવકનો ભાવ એટલો સરસ છે કે ભરતજીએ પોતે તરત સ્વીકારી લીધો કે આથી નજીકમાં નજીક બીજું કોણ જઈ શકે. એક સેવક તરીકે ભગવાનની પણ નજીક જઈ શકાય છે, રાજા મહારાજા સુધી પણ નજીક. કે આપનું સેવક છું, કોઈ પણ નાનું કાર્ય લઈને છેક પહોંચી જાય અને કોઈ અરે તું સેવક છું ને નોકર છું, પણ એનું તો છે. પણ બીજો કોઈ અજાણ્યો મોટો માણસ જાય તો તરત રોકવામાં આવે કે ઉભા રહો, ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો, કોનું કામ છે. પણ ભરતજીએ પોતાની જાતને સેવક કહી દીધો એટલે કોઈ રોકટોક જ નહીં. આખા દરબારની અંદર સેવકને માટે કોઈ રોકટોક નહીં. બધાની ગાડી બધાની નજીકમાં જઈ શકે, ફરી શકે બધે જ. એટલે ભરતજીએ પણ પોતાની જાતને મેં શિશુ સેવક, હું તો નાનો સરખો આપનો સૌનો સેવક છું. જ્યાં ભક્તિ હોય, જ્યાં સત્સંગ હોય ને ત્યાં જ આ વિવેક આવે. કોલેજમાં નહીં શીખવાડે કોઈ આટલી નમ્રતા, આટલો વિવેક. ત્યાં તો કદાચ ભણ્યા હશો ને બે ડિગ્રી વધારે લીધી છે ને તો અહંકાર વધી જશે. પણ જ્યાં ધર્મનો સંસ્કાર છે, જ્યાં સત્સંગ છે, જ્યાં સંતનો સંગ છે, ત્યાં જ આવી નમ્રતા, આ વિવેક, આ વ્યવહાર આપણને મળે. અને ભરતજીએ જો ક્યાં ગાડી, બધા ઋષિઓ છે, ઋષિઓ અને સમાજની વચ્ચે જનક મહારાજ જ્ઞાની છે, અને ત્યાં ગાડી કહ્યું કે હું તો આપનો બાળક જેવો નાનો સેવક છું. અને આપ જે આજ્ઞા કરો એ આજ્ઞા પ્રમાણે સેવા કરવાની મારી ફરજ વાળો છું. આયસુ અનુગામી, જે આજ્ઞા કરો ને એ આજ્ઞા પ્રમાણે મારે દોરાવાનું, એની પાછળ ચાલવાનું, એ કાર્ય લઈને મારે ચાલવાનું. સેવક છું કે હું બહુ મોટો નથી, અને આપ સૌની વચ્ચે તો ઋષિઓ અને જનક મહારાજ અગાડી તો ભરતજીની ઉંમર નાની જ છે, એટલે શિશુ કહી દીધું, અને એની સાથે સાથે સેવા કરવામાં જે મજા આવે ને એ બીજે મજા નહીં આવે. કૃષ્ણ ભગવાને અગ્ર પૂજા મેળવી છતાં સેવા કરવા બેસી ગયા પતરાળા ઉઠાવવા, એના જેવો આનંદ નહીં આવે. અહમ છોડી અને કોક દાડો લોકો જમવા બેઠા ને એની એટી થાળીઓ ઉઠાવજો, જુઓ આનંદ આવશે. સંકોચ છોડીને, અહંકાર છોડીને. ભરતજીએ પણ કહ્યું કે હું અનુગામી છું, આપનો સેવક છું, આપની પાછળ આપની સેવામાં ચાલવા વાળો છું. આવા ભાવ સાથે કહ્યું ને, જાની મોહી નિજ, જાની મોહી શીખ દેય, મને આપનો નાનો સેવક સમજીને મને જે કઈ શિખામણ આપવી હોય, જે કોઈ સલાહ આપવાની હોય, જે આજ્ઞા કરવાની હોય એ આજ્ઞા કરજો. આપ બધા જ મારા સ્વામી છો, મારા માલિક છો, મારા પ્રભુ છો. હવે નિર્ણય લેવાની અંદર આવું ગંભીર વાતાવરણ, આવી પીડતા, નાના માણસનામાં જયારે પીડતાનું દર્શન થાય ને ત્યારે એમ થાય કે આ છોકરો કેટલો સરસ વિવેકી છે, કેટલો સંસ્કારી છે. તો ભરતજી પણ આટલી નાની ઉંમરે સૌની વચ્ચે આટલી વિનમ્રતાનું દર્શન આપણને સૌને કરાવી રહ્યા છે, અને એ પણ શાસ્ત્ર ગ્રંથ આપણને આ બધો વ્યવહાર શીખવે છે કે આ પ્રમાણે આપણે પણ આપણા વ્યવહારને પ્રેરીએ.